ફિલેમોન ને પાઉલ પ્રેરિતે લખેલો પત્ર એનો પહેલો અધ્યાય ફિલેમોન ને પાઉલ પ્રેરિતે લખેલો પત્ર એનો અધ્યાય પહેલો
અમારા સહકારી વાલા ફિલેમોન, બહેન આફિયા, અમારા સાથી સૈનિક આર્કિપસ તથા તારા ઘરમાંની મંડળી જોગ લખિતંગ ખ્રિસ્ત ઈસુનો બંદીવાન પાઉલ તથા ભાઈ તિમોથી, દેવ આપણા પિતા તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાવ. પ્રભુ ઈસુ પરના તથા સર્વ સંતો પરના તારા પ્રેમ તથા વિશ્વાસ વિશે સાંભળવાથી તારું સ્મરણ કરીને સર્વદા મારી પ્રાર્થનાઓમાં હું મારા દેવની આભાર સ્તુતિ કરું છું કે આપણામાં જે સર્વ સારું છે તેનું જ્ઞાન થયાથી તારા વિશ્વાસનું ભાગ્યાપણું ખ્રિસ્તના મહિમાને સારું સફળ થાય, કારણ કે તારા પ્રેમથી મને ઘણો લાભ થયો છે તથા દિલાસો મળ્યો છે, કેમ કે ઓ ભાઈ, તારાથી સંતોના હૃદય ઉત્તેજિત થયા છે. જોકે જે યોગ્ય છે તે તને આજ્ઞારૂપે કહેવાને મને ખ્રિસ્તથી પૂરી છૂટ છે ખરી, તો પણ હું પાઉલ વૃદ્ધ તથા હમણાં ખ્રિસ્ત ઈસુનો બંદીવાન હોવાથી બીજી રીતે એટલે પ્રેમપૂર્વક તને વિનંતી કરું છું. ઓનેસિમસ, આ બંદીખાનામાં જે મારો ધર્મપુત્ર થયો છે તેને વિશે હું તને વિનંતી કરું છું. અગાઉ તે તને ઉપયોગી નહોતો, પણ હમણાં તે તને તથા મને પણ ઉપયોગી છે. તેને પોતાને એટલે મારા ખુદ હૃદય જેવાને મેં તારી પાસે પાછો મોકલ્યો છે. તેને હું મારી પાસે રાખવા માંગતો હતો કે સુવાતાને લીધે હું બંદીખાનામાં છું એ દરમિયાન તારા બદલામાં તે મારી સેવા કરે, પણ તારો ઉપકાર પરાણે નહીં પણ રાજી ખુશીથી થાય. એ માટે તારી મરજી જાણ્યા વગર કંઈ કરવાની મારી ઈચ્છા નહોતી, કેમ કે તે હંમેશા તારી પાસે રહે એ માટે જ કદાચ તે થોડો વખત દૂર થયો હશે. પણ હવે પછી તે દાસના જેવો નહીં પણ દાસથી અધિક એટલે વાલા ભાઈના જેવો છે. મને તો તે વિશેષ કરીને એવો જ છે, પણ તને તો દેહમાં તથા પ્રભુમાં કેટલો બધો વિશેષ છે. માટે જો તું મને ભાગીદાર ગણે તો તું જેમ મારો અંગીકાર કરે તેમ તેનો અંગીકાર કરજે. જો તેણે તારો કંઈ અન્યાય કર્યો હોય કે તેની પાસે તારું કંઈ લેણું હોય તો તે મારે ખાતે લખજે. હું પાઉલ મારે પોતાને હાથે લખું છું કે હું તે વાળી આપીશ. ખરું જોતા તું તારા પણનો મારો કરજદાર છે, પણ તે વિશે હું તને કશું કહેતો નથી. હા ભાઈ, તારાથી પ્રભુમાં મને આનંદ થાય, ખ્રિસ્તમાં મારું હૃદય શાંત કર. તું મારું કહ્યું માનીશ એવો ભરોસો રાખીને હું આ પત્ર લખું છું, કેમ કે હું જાણું છું કે હું જે કહું છું તે કરતાં પણ તું વધારે કરીશ. વળી મારે સારું ઉતારો તૈયાર રાખજે, કેમ કે હું આશા રાખું છું કે તમારી પ્રાર્થનાઓ દ્વારા મારું તમારી પાસે આવવાનું થશે. ખ્રિસ્ત ઈસુમાં મારો સાથી બંદીવાન એપાફ્રાસ, મારા સાથી કામ કરનાર માર્ક, અરિસ્તાકસ, દેમાસ તથા લુક એ સર્વ તને ક્ષેમ કુશળ કહે છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્મા પર થાવ.
યાકૂબનો લખેલો પત્ર એનો બીજો અધ્યાય. યાકૂબનો લખેલો પત્ર અધ્યાય બીજો.
મારા ભાઈઓ, તમે નિષ્પક્ષપાતપણે આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ રાખો, કેમ કે જેની આંગળીમાં સોનાની વીંટી હોય તથા જેના અંક પર ભપકાદાર વસ્ત્ર હોય એવો માણસ જો તમારી સભામાં આવે અને જો મલિન વસ્ત્ર પહેરેલો એવો એક ગરીબ માણસ પણ આવે અને તમે ભપકાદાર વસ્ત્ર પહેરેલા માણસને માન આપીને કહો કે તમે અહીં ઉત્તમ સ્થાને બેસો, પણ પેલા ગરીબ માણસને કહો કે તું દૂર ઊભો રહે અથવા અહીં મારા પગના આસન પાસે બેસ, તો શું તમારામાં ભેદભાવ નથી અને શું તમે પક્ષપાતપણે ન્યાય કરતા નથી? મારા વાલા ભાઈઓ, તમે સાંભળો, વિશ્વાસમાં ધનવાન થવા માટે તથા દેવે પોતાના પર પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું વચન આપ્યું છે તેનું વતન પામવા માટે દેવે આ જગતના ગરીબોને પસંદ કર્યા નથી શું? પણ તમે ગરીબનું અપમાન કર્યું છે. શું શ્રીમંતો તમારા પર જુલમ કરતા નથી અને ન્યાયસન આગળ તેઓ તમને ઘસડી લઈ જતા નથી? જે ઉત્તમ નામથી તમે ઓળખાવો છો તેની નિંદા કરનારા શું તેઓ નથી? તો પણ પવિત્ર લેખ પ્રમાણે જે રાજમાન્ય નિયમ છે, એટલે કે તું પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ રાખ, એ નિયમ જો તમે પૂરેપૂરો પાળો છો તો તમે ઘણું સારું કરો છો, પણ જો તમે પક્ષપાત કરો છો તો પાપ કરો છો અને નિયમનું ઉલ્લંઘન કરનારા તરીકે નિયમથી અપરાધી ઠરો છો, કેમ કે જો કોઈ આખું નિયમશાસ્ત્ર પાળશે અને માત્ર એક જ બાબતમાં ભૂલ કરશે તે સર્વસંબંધી અપરાધી છે. કેમ કે જેણે કહ્યું કે તું વ્યભિચાર ન કર તેણે જ કહ્યું છે કે તું હત્યા ન કર. માટે જો તું વ્યભિચાર ન કરે પણ જો તું હત્યા કરે તો તું નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનારો થયો છે. સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે એવું સમજીને બોલો તથા વર્તો. કેમ કે જેણે દયા નથી રાખી તેનો ન્યાય દયા વગર થશે. ન્યાય પર દયા વિજય મેળવે છે. મારા ભાઈઓ, જો કોઈ કહે કે મને વિશ્વાસ છે પણ જો તેને કારણે ન હોય તો તેથી શું લાભ થાય? શું એવો વિશ્વાસ તેને તારી શકે છે? જો કોઈ ભાઈ અથવા બહેન ઉઘાડા હોય અને તેને રોજનો પૂરતો ખોરાક ન હોય અને તમારામાં કોઈ તેઓને કહે કે શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાવ, તો આ પણ શરીરને જે જોઈએ છે તે જો તમે તેઓને ન આપો તો તેથી શું લાભ થાય? તેમજ વિશ્વાસ પણ જો તેની સાથે કારણે ન હોય તો તે એકલો હોવાથી નિર્જીવ છે. હા, કોઈ કહેશે કે તને વિશ્વાસ છે અને મને કારણે છે, તો તું તારો વિશ્વાસ તારી કારણે વગર મને દેખાડ અને હું મારો વિશ્વાસ મારી કારણેથી તને દેખાડીશ. તું વિશ્વાસ કરે છે કે દેવ એક છે તો તું સારું કરે. ભૂતો પણ વિશ્વાસ કરે અને કાંપે છે, પણ ઓ નિર્બુદ્ધ માણસ, કર્ણ્યો વગર વિશ્વાસ નિર્જીવ છે એ જાણવાની તું ઈચ્છા રાખે છે? આપણા પૂર્વજ ઇબ્રાહીમે યજ્ઞવેદી પર પોતાના દીકરા ઈસાકનું બલિદાન આપ્યું, તેમ કરીને કર્ણ્યોથી તેને ન્યાય ઠરાવવામાં આવ્યો નહીં? તું જુએ છે કે તેની કર્ણ્યો સાથે વિશ્વાસ હતો અને કર્ણ્યોથી વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવ્યો. એટલે આ લેખ ખરો ઠર્યો કે જેમાં કહેલું છે કે ઇબ્રાહીમે દેવ પર વિશ્વાસ કર્યો અને તેને સારું ન્યાયપણા તરીકે ગણવામાં આવ્યો અને તેને દેવનો મિત્ર કહેવામાં આવ્યો. તમે જુઓ છો કે એકલા વિશ્વાસથી નહીં પણ કર્ણ્યોથી માણસને ન્યાય ઠરાવવામાં આવે છે. એ જ પ્રમાણે જ્યારે રાહાબ વિશ્યાએ જાસૂસોનો સત્કાર કર્યો અને તેઓને બીજે રસ્તે બહાર મોકલ્યા ત્યારે તેને પણ શું કર્ણ્યોથી ન્યાય નહીં ઠરાવવામાં આવી? કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે તેમજ વિશ્વાસ પણ કર્ણ્યો વગર નિર્જીવ છે.
યાકુબનો લખેલો પત્ર એનો ત્રીજો અધ્યાય. યાકુબનો લખેલો પત્ર અધ્યાય ત્રીજો. મારા ભાઈઓ, તમારામાંના ઘણા ઉપદેશકો ન થાવ, કેમ કે તમે જાણો છો કે આપણા ઉપદેશકોને તો વિશેષ કરીને ભારે સજા થશે. કેમ કે આપણે સઘળા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી તો તે સંપૂર્ણ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાના શક્તિમાન છે. જુઓ, ઘોડા કબજે રહે માટે આપણે તેઓના મોંમાં લગામ નાખીને તેઓના આખા શરીરને ફેરવીએ છીએ. જો વહાણો પણ કેટલા બધા મોટા છે, તેઓ ભારે પવનથી ધકેલાય છે, તો પણ બહુ નાના સુકાનથી સુકાનીની મરજી હોય તે તરફ તેઓને ફેરવવામાં આવે છે. તેમ જીભ પણ એક નાનો અવયવ છે, છતાં તે મોટી મોટી બડાશ મારે છે. જુઓ કેટલો થોડો અગ્નિ કેટલા મોટા વનમાં દવ લગાડે છે. જીભ તો અગ્નિ છે, દુષ્ટતાનું જગત છે. આપણા અવયવોમાં જીભ એવી છે કે તે આખા શરીરને મલિન કરે છે. તે ભૂમંડળને સળગાવે છે અને તે પોતે નરકથી સળગાવવામાં આવેલી છે. કેમ કે દરેક જાતના જાનવરો, પક્ષીઓ, પેટે ચાલનારાઓ, સમુદ્રમાં રહેનારા પ્રાણીઓ વશ થાય છે અને માણસોએ તેમને વશ કર્યા છે, પણ જીભને કોઈ માણસ વશ કરી શકતું નથી. તે બધે ફેલાતી મરકી છે અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે. એનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ અને એનાથી દેવની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન થયેલા માણસોને શાપ પણ દઈએ છીએ. એક જ મોંથી સ્તુતિ તથા શાપ નીકળે છે. મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ. શું જરણ એક જ મુખમાંથી મીઠું તથા ખારું પાણી આપે? મારા ભાઈઓ, શું અંજીરી જૈતફળ અથવા દ્રાક્ષવેલો અંજીર આપી શકે? તેમજ ખારું જરણ મીઠું પાણી આપી શકતું નથી. તમારામાં જ્ઞાની તથા સમજૂ કોણ છે? તો તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચારણથી પોતાની કર્ણ દેખાડે. પણ જો તમારા મનમાં કડવી અદેખાય તથા ચડસાચડસી છે તો તમે સત્યની વિરુદ્ધ થઈને ગર્વ ન કરો અને જૂઠું ન બોલો. એ જ્ઞાન ઉપરથી ઉતરે છે એવું નથી, પણ તે અહિક વિષય તથા શેતાની છે. કેમ કે જ્યાં અદેખાય તથા ચડસાચડસી છે ત્યાં ધાંધળ તથા દરેક દુષ્કર્મ છે. પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજે એવું, દયાથી તથા સારા ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દંભરહિત છે. વળી જે સલાહ કરનારાઓ શાંતિમાં વાવે છે તેઓ ન્યાયપણું લડે છે. યાકુબનો લખેલો પત્ર એના ચોથો અધ્યાય, યાકૂબનો લખેલો પત્ર, અધ્યાય ચોથો.
તમારામાં લડાઈ તથા ઝઘડા ક્યાંથી થાય છે? શું તમારા અવયવમાંની લડાઈ કરનારી દુર્વાસનાથી નહીં? તમે કોઈ ઈચ્છા રાખો છો પણ તે તૃપ્ત થતી નથી. તમે હત્યા કરો છો અને લોભ રાખો છો પણ કંઈ મેળવી શકતા નથી. તમે લડાઈ ટંટા કરો છો પણ તમારી પાસે કંઈ નથી, કેમ કે તમે માંગતા નથી. તમે માંગો છો પણ તમને મળતું નથી, કેમ કે તમે તમારા મોજશોખ પર ખર્ચી નાખવાના ખોટા ઈરાદાથી માંગો છો. ઓ વ્યભિચારીણીઓ, શું તમને માલુમ નથી કે જગતની મૈત્રી દેવ પ્રત્યે વ્યાર છે? માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઈચ્છા રાખે છે તે દેવનો વેરી થાય છે. જે આત્માને તેણે આપણામાં વસાવ્યો છે તેને તે પોતાનો જ કરવાની ઉમળકાતી ઈચ્છા રાખે છે, એમ શાસ્ત્રમાં કહેલું છે. તે ફોકટ છે એમ તમે ધારો છો, પણ તે તો વધારે ને વધારે કૃપા આપે છે. માટે શાસ્ત્ર કહે છે કે દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે. માટે તમે દેવને આધીન થાઓ પણ શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે. તમે દેવની પાસે જાઓ એટલે તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમે તમારા હાથ શુદ્ધ કરો, અને ઓ બે મનવાળાઓ, તમે તમારા મન પવિત્ર કરો. તમે ઉદાસ થાઓ ને શોક કરો ને રડો, તમને હાસ્યને બદલે શોક તથા આનંદને બદલે ખેદ થાય. પ્રભુની આગળ તમે દીન થાઓ એટલે તે તમને ઉચ્ચ પદે મૂકશે. ઓ ભાઈઓ, તમે એકબીજાનું ભૂંડું ન બોલો. જે પોતાના ભાઈનું ભૂંડું બોલે છે અથવા પોતાના ભાઈને દોષિત ઠરાવે છે તે નિયમને દોષિત ઠરાવે છે અને નિયમનો ન્યાય કરે છે. અને જો તું નિયમનો ન્યાય કરે છે તો તું નિયમનો પાળનાર નથી પણ તેનો ન્યાય કરનાર છે. નિયમ આપનાર તથા ન્યાય કરનાર એક જ છે, તે તો તારવાને તથા નાશ કરવાને શક્તિમાન છે. તો બીજાનો ન્યાય કરનાર તું કોણ છે? હવે ચાલો, તમે કહો છો કે આજે અથવા કાલે અમે અમુક શહેરમાં જઈને ત્યાં એક વર્ષભર રહીશું અને વેપાર કરીને કમાણી કરીશું. તો પણ કાલે શું થશે એની તમને ખબર નથી. તમારી જિંદગી શાના જેવી છે? તમે તો ધુમર જેવા છો. એ થોડી જ વાર દેખાય છે અને પછી અદ્રશ્ય થાય છે. પણ ઉલટું તમારે તો એમ કહેવું જોઈએ કે જો પ્રભુની ઈચ્છા હશે તો અમે જીવતા રહીશું અને આમ કે તેમ કરીશું. પણ હવે તમે તો ગર્વ કરીને બડાઈ કરો છો. એવી સઘળી બડાઈ ખોટી છે. માટે જે ભલું કરી જાણે છે પણ કરતો નથી તેને પાપ લાગે છે.
યાકૂબે લખેલો પત્ર, એનો પાંચમો અધ્યાય. યાકૂબનો પત્ર, એનો અધ્યાય પાંચમો. હવે ચાલો શ્રીમંતો, તમારા પર પડનારા સંકટોને લીધે તમે હાય હાય કરો અને રડો. તમારી દોલત સડી ગઈ છે અને તમારા કપડાને ઉધઈ ખાઈ ગઈ છે. તમારું સોનું તથા રૂપું કટાઈ ગયું છે અને તેનો કાટ તમારી વિરુદ્ધ સાક્ષી આપશે અને અગ્નિની પેઠે તમારા શરીરને ખાઈ જશે. તમે છેલ્લા સમયને સારું દોલત સંઘરી રાખી છે. જુઓ, જે મજૂરોએ તમારા ખેતર કાપ્યા છે તેઓની મજૂરી તમે દગો કરીને અટકાવી રાખી છે. તે બૂમ પાડે છે અને કાપનારાની બૂમ સૈન્યના પ્રભુના કાનોમાં આવી પહોંચી છે. તમે પૃથ્વી પર મોહસ્વ કરીને વિલાસી થયા છો. કાપા કાપીના દિવસમાં તમે તમારા હૃદયને પુષ્ટ કર્યા છે. ન્યાયીને તમે અન્યાય ઠરાવીને મારી નાખ્યો છે, તે તમારી સામો થતો નથી. એ માટે ભાઈઓ, પ્રભુના આવતા સુધી તમે ધીરજ રાખો. જો ખેડૂત ખેતરમાં થનારા મૂલ્યવાન ફળની વાટ જુએ છે અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે, તમે પણ ધીરજ રાખો. તમારા મન દ્રઢ રાખો, કેમ કે પ્રભુનું આગમન નજીક છે. ભાઈઓ, તમારો ન્યાય કરવામાં ન આવે માટે એકબીજાની સામે બડબડાટ ન કરો. જુઓ, ન્યાયાધીશ બારણા આગળ ઉભો રહે છે. મારા ભાઈઓ, દુઃખ સહન કરવામાં આ ધીરજ રાખવામાં જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા તેઓનો દાખલો લો. જુઓ, જેઓએ સહન કર્યું હતું તેઓને ધન્ય છે એમ આપણે માનીએ છીએ. તમે અયુબની સહનતા વિશે સાંભળ્યું છે અને પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે કે પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ છે. પણ મારા ભાઈઓ, વિશેષ કરીને તમે સમ ન ખાઓ, આકાશને નહીં કે પૃથ્વીને નહીં તેમજ બીજા કોઈના સમ ના ખાઓ, પણ તમને સજા ન થાય માટે તમારી હા તે સાફ હા અને ના તે સાફ ના થાય. તમારામાં શું કોઈ દુઃખી છે તો તેણે પ્રાર્થના કરવી. શું કોઈ મગ્ન છે તો તેણે સ્તોત્ર ગાવા. તમારામાં શું કોઈ માદો છે? જો હોય તો તેણે મંડળીના વડીલોને બોલાવવા અને તેઓ પ્રભુના નામથી તેણે તેલ ચોળીને
તેને મારે પ્રાર્થના કરવી અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માદાને બચાવશે ને પ્રભુ તેને ઉઠાડશે અને જો તેણે પાપ કર્યા હશે તો તેને માફ કરવામાં આવશે. તમે નિરોગી થાઓ માટે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો અને એકબીજાને સારું પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, પણ વરસાદ ન વરસે એવી તેણે પ્રાર્થના કરી ને વિનંતી કરી અને 3.5 વર્ષ સુધી પૃથ્વી પર વરસાદ વરસ્યો નહીં. પછી તેણે ફરી પ્રાર્થના કરી એટલે આકાશમાંથી વરસાદ પડ્યો અને ધરતીમાંથી સારો પાક નીપજ્યો. મારા ભાઈઓ, જો તમારામાંનો કોઈ સત્ય માર્ગ મૂકીને આડે માર્ગે જાય અને કોઈ તેને પાછો ફેરવે તો તેણે જાણવું કે પાપીને તેના ભૂલ ભરેલા માર્ગથી જે પાછો ફેરવે છે તે એક પ્રાણને મોતથી બચાવશે અને પાપના પૂંજને ઢાંકશે.